સમયે 11મો અધ્યાય 9 વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇસ્રાયલને મોકલ્યા. તેઓએ આમોન પુત્રનો નાશ કર્યો ને રાબા નગરને ઘેરો ઘાલ્યો, પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો. એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો ત્યારે તેને ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા દીધી. તે સ્ત્રી દેખાવમાં ઘણી ફૂટડી હતી. દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. કોઈકે કહ્યું કે શું એ એલિયામની દીકરી ઉરિયા હિત્તીની સ્ત્રી બાસેબા નથી? દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવ્યું. તે તેની સપાસે મહેલમાં આવી ને તે તેની સાથે સુઈ ગયો, કેમ કે પોતાની અશુદ્ધતાથી નાહી ધોઈને શુદ્ધ થઈ હતી. પછી તે પોતાને ઘેર પાછી ગઈ. તે સ્ત્રીને હમેલ રહ્યા ત્યારે તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે મને દાડા રહ્યા છે. અને દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે ઉરિયા એત્તીને મારી પાસે મોકલ. એટલે યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. ઉરિયા પાસે તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું કે યોઆબ કેમ છે, લોકની શી ખબર છે, લડાઈના શા હાલ છે? પછી દાઉદે ઉરિયાને કહ્યું કે તારા ઘેર જઈને તારા પગ ધો. ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો. રાજા તરફથી તેની પાછળ કઈ જમણ મોકલવામાં આવ્યું, પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરોની સાથે સૂતો તે પોતાને ઘેર ગયો નહીં. દાઉદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી. ત્યારે દાઉદે ઉરિયાને પૂછ્યું, શું તું મુસાફરીથી આવ્યો નથી? તું તારે ઘેર કેમ ગયો નહીં? ઉરિયાએ દાઉદને કહ્યું કે કોશ ઇસરાયલ તથા યહૂદા રાવટીઓમાં રહે છે અને મારો મુરબ્બી યોઆબ તથા મારા મુરબ્બીના ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી પડેલા છે. તો શું હું ખાવા પીવા તથા મારી સ્ત્રીની સાથે સુવા મારે ઘેર જાઉં? તારા તથા તારા જીવના સ્તંભ હું એ કામ કરનાર નથી. દાઉદે ઉરિયાને કહ્યું કે આજે પણ તું અહીં રહેજે ને કાલે હું તને વિદાય કરીશ. એમ ઉરિયા તે દિવસે તથા તેને બીજે દિવસે યરૂશાલેમમાં રહ્યો. દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેને ખાધું પીધું અને દાઉદે તેને મસ્ત બનાવ્યો અને સાંજે તે તેના ખાટલા પર પોતાના મુરબ્બીના ચાકરોની સાથે સુવા ગયો, પણ પોતાને ઘેર ગયો નહીં. સવારે એમ થયું કે દાઉદે યોઆબ પર પત્ર લખ્યો ને ઉરિયા હસ્તક તે મોકલ્યો. તેણે પત્રમાં એમ લખ્યું કે તમે ઉરિયાને દારૂ યુદ્ધને મોખરે રાખજો ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે જાતે જાનથી માર્યો જાય. અને એમ થયું કે યોઆબ નગરને ઘેરો ગાળતો હતો ત્યારે જે જગા વિશે જાણતો હતો કે ત્યાં સુધીર માણસો છે તે જગાએ તેણે ઉરિયાને રાખ્યો. નગરના માણસો બહાર નીકળીને યોઆબની પાસે લડ્યા અને લોકોમાંથી એટલે દાઉદના સૈનિકોમાંથી કેટલાય પડ્યા. ઉરિયા હિત્તી પણ માર્યો ગયો. ત્યારે યોઆબે લડાઈનો સર્વ હેવાલ દાઉદને કહાવી મોકલ્યો અને તેણે હલકારાને ફરમાવ્યું કે લડાઈનો આ સર્વ હેવાલ તું રાજાને કહી રહે. ત્યારે પછી એમ થાય કે જો રાજા ક્રોધે ભરાઈને તને એમ કહે કે લડવા સારું નગરની એટલા બધા નજીક તમે કેમ ગયા? શું તમે જાણતા નહોતા કે તેઓ કોટ પરથી બાણો મારશે? યરૂબ્બેશેથના દીકરા અબીમેલેખને કોણે માર્યો? એક સ્ત્રીએ કોટ પરથી ઘંટીનો ઉપલું પર નાખ્યાથી તે તેબેસમાં મરણ પામ્યો છે કે નહીં? છતાં તમે એટલા બધા કોટની નજીક કેમ ગયા? ત્યારે તું કહે છે કે તારો દાસ યુરિયા હિત્તી પણ માર્યો ગયો છે. પછી હલકારો વિદાય થયો ને ત્યાં જઈને જે સમાચાર લઈને યોઆબે તેને મોકલ્યો હતો તે સર્વ સમાચાર તેણે દાઉદને કહ્યા. અને હલકારાએ દાઉદને કહ્યું કે તે માણસો અમને પાછા હટાવીને અમારી સામે મેદાનમાં બહાર આવ્યા, એટલે દરવાજામાં પેસતા લગી અમે તેમની ઉપર ધસારો કર્યો. ધનુર્ધારીઓએ કોટ પરથી તારા ચાકરો પર બાણ ફેંક્યા, તેથી રાજાના સૈનિકોમાંથી કેટલાય માર્યા ગયા ને તારો દાસ ઉરિયા ચિત્તે પણ માર્યો ગયો. ત્યારે દાઉદે હલકારાને કહ્યું કે તું યોઆબને એમ કહે છે કે એથી તું દુઃખી ન થતો, કેમ કે તરવાર તો જેમ એકને તેમ બીજાને કાપી નાખે. નગર વિરુદ્ધ વધારે સખત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર અને તું તેને હિંમત આપજે. જયારે યુરિયાની સ્ત્રીએ સાંભળ્યું કે મારો ધણી યુરિયા મરણ પામ્યો છે ત્યારે તેને પોતાના ધણીને લીધે શોક પાડ્યો. શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી અને તે તેની સ્ત્રી થઈ ને તેને તેના પેટનો પુત્ર થયો. પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું.
પછી યહોવાએ નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને તેને કહ્યું કે એક નગરમાં બે માણસ હતા, એક શ્રીમંત અને બીજો દરિદ્રી. શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટા તથા ધોટા હતા, પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કઈ નહોતું. જેને તે રેચાતી લઈને પાડી હતી તે તેની સાથે તેના છોકરા સાથે ઉછળી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પેરામાંથી તે પીતી હતી, મે તેની ગોદમાંથી સૂતી હતી, મે તે તેને દીકરી સમાન હતી. તે શ્રીમંત માણસે ત્યાં એક વચન માર્ગો આવ્યો. પોતાને ત્યાં આવેલા વચન માર્ગો ને સારું રાંધવા માટે તેને પોતાના ઘેટા તથા ઢોર માંથી કઈ લીધું નહીં, પણ બધા દરિદ્ર માણસ ની ઘેટી લઈ લીધી. મેં પોતાને ત્યાં આવેલા માણસ ને સારું તે રાધી. તે માણસ પર દાઉદ નો ક્રોધ બહુ સર્ગ્યો અને તેણે નાતા ને કહ્યું, જીવતા યહોવાના સમ જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે, અને તેને ઘેટી ને બદલે જો ગણું પાછું આપવું પડશે, કેમ કે તેણે આવું નિર્ણય કૃત્ય કર્યું. મેં તેને કઈ દયા આવી નહીં. અને નાથાને દાઉદે કહ્યું કે તું જ તે માણસ છે, ઈસરાયલ નો દેવ યહોવા કહે છે કે મેં તને ઈસરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો, મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો, અને મેં તારા ધણી નું ઘર તને આપ્યું, તારા ધણી ની પત્નીઓ તારી ગોદમાં આપી, મેં તને ઈસરાયલ નું તથા યહૂદિયા નું ઘર આપ્યું, અને એ જો કમી પડે તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તું જ ગણી ને તેની દ્રષ્ટિમાં ગુંડું કરી છે? ઉરિયા હિત્તી ને તે તલવાર થી મરાવ્યો છે, ને તેને અમોલ પુત્ર ની તલવાર થી મારી નંખાવી ને તેની પત્ની ને તારી પત્ની કરી લીધી છે. તો હવે તલવાર તારા ઘર માંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને તું જ કર્યો છે. ને ઉરિયા હિત્તી ની પત્ની ને રહી ને પોતાની પત્ની કરી લીધી છે. યહોવા એમ કે છે કે જો હું તારા ઘર માંથી જ તારી વિરોધ ખરેલ ઉભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓ ને રહીને તે તારા પડોશી ને આપીશ, ને આ સૂર્ય ના દેખતા તે તારી સ્ત્રીઓ ની આબરૂ રહેશે, કેમ કે તે એ ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઈસરાયલ ના દેખતા તથા સૂર્ય ના દેખતા કરીશ. અને દાઉદે નાતાન ને કહ્યું કે મેં યહોવા ની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાતાને દાઉદ ને કહ્યું કે યહોવા એ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં, તો પણ આ કૃત્ય થી જે યહોવા ના શત્રુઓ ને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે. આજે જે દીકરો અત્યારે તે અવતર્યો છે તે નક્કી મરી જશે. પછી નાતાન પોતાને ઘેર ગયો. દાઉદ નો જે બાળક ઉરિયા ની સ્ત્રી ને કહ્યું, તેને યહોવા એ મરજ રાગુ કર્યો, ને તે બહુ માદું પડ્યું. પાછે દાઉદે તે બાળક ને સારું દેવ ની આગળ કાદાવાલા કર્યા, અને દાઉદે ઉપવાસ કર્યો, ને અંદર જઈને આખી રાત ભોંય પર તે પડી રહ્યો. તેને ભોંય પર થી ઉઠાડવા સારું તેના ઘર ના વડીલો ઉઠીને તેની પાસે ઉભા રહ્યા, પણ તે ઉઠ્યો નહીં. તેઓની સાથે તેને રોટલી પણ ખાધી નહીં. સાતમે દિવસે એમ થયું કે તે બાળક મરણ પામ્યું, અને બાળક મરી ગયું છે ખરેખર તેને કહેતા દાઉદ ના ચાકરો પીધા, કેમ કે તેઓએ કહ્યું કે જો બાળક જીવતું હતું ત્યારે આપણે તેની સાથે બોલતા તો તે આપણું કેવું સાંભળતો નહીં. ત્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે કેટલો બધો દુઃખી થશે. પણ દાઉદે જોયું કે મારા ચાકરો એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદ સમજ્યો કે બાળક મરી ગયું છે. અને દાઉદે પોતાના ચાકરો એ કહ્યું, પૂછ્યું કે શું બાળક મરી ગયું? એવોએ તેને કહ્યું કે તે મરી ગયું છે. ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો ને સ્નાન કરીને તેને પોતાને અંગે અત્તર ચોર્યું, ને પોતાના વસ્ત્ર બદલ્યા, અને યહોવાના ઘરમાં જઈને તેને ભજન કર્યું. પછી તે પોતાના ઘેર પાછો આવ્યો. પછી તેને માગી ત્યારે તેઓએ તેની આગળ અન્ન પીરસ્યું, જે તેને ખાધું. ત્યારે તેના ચાકરે તેને કહ્યું કે તે આ જે કર્યું તે શું છે? બાળકના જીવતા તો ઉપાસના વિલાપ કરતો હતો, પણ બાળક મરી ગયું પછી તે ઉઠીને અન્ન ખાધું. તેને કહ્યું, બાળકના જીવતા ઉપાસના વિલાપ કરતો હતો, એમ તેને ધાર્યું કે કોણ જાણે છે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને જીવતું લઈ રાખે, પણ હવે તે મરણ પામ્યું છે તો શા માટે મારે ઉપવાસ કરવો? શું હું તેને પાછો લાવી શકું એમ છું? હું તેની પાસે જઈશ, પણ તે મારી પાસે પાછું નહીં જ આવશે. પછી દાઉદે પોતાની સ્ત્રી બાથશેબાને દિલાસો દીધો, ને તે તેની પાસે જઈને તેની સાથે સૂતો, અને તેને પુત્રનો પ્રસવ થયો. ને તેનું નામ તેને સુલેમાન પાડ્યું અને તેના પર યહોવાની પ્રીતિ હતી અને તેને નાથાન પ્રભુજી મારફત સંદેશો મોકલ્યો ને તેને યહોવાની ખાતર તેનું નામ યરીદયા પાડ્યું. પછી યોયાદે અમોલ પુત્રના રાબા પર હલ્લો કરીને રાજધાની નગર કબજે કર્યું અને યોયાદે દાઉદ પાસે માણસો મોકલીને કહ્યું કે ને રાબા પર હલ્લો કરે છે અને તેનું જયનગર કબજે કર્યું છે તો હવે બાકીના લોકને એકઠા કર ને નગર ની સામે છાવણી નાખીને પેશળ કર નહી તો તે નગર હું લઈ ગઈ ને તે તારા નામથી ને તે મારા નામથી ઓળખાશે. પછી દાઉદ સર્વ લોકને એકઠા કરીને રાબા ગયો ને તેના પર હલો કરીને તે સર કર્યું જેને તેઓના રાજાનો મુગટ જયારે માથેથી ઉતારી લીધો તે વચનમાં એક તાલન સોનાનો હતો તે મૂલ્યવાન રત્નો તેમાં ચડેલા હતા. ને તે દાઉદ ને માથે મૂકવામાં આવ્યો અને તે નગર માંથી પુષ્કળ લૂંટ મેળવીને તે બહાર આવ્યો અને તેમાંના લોકોને બહાર લાવીને ત્યારે તેઓ પર કરવતો ડોળાની પંજેચીઓ તથા ડોળાની કુહારીઓ ચલાવી ને ઈંચોની બચ્છોમાં થઈને તેમને ચલાવ્યા. અમોન પુત્રોના સગળા નગરોને તેણે એક પ્રમાણે કહ્યું. પછી દાઉદ તથા સર્વ લોક યરૂશલેમમાં પાછા આવ્યા. બીજો સમીર તેરમો અધ્યાય. ત્યાર પછી એમ થયું કે દાઉદના દીકરા અબસાલોમને તમાર નામે એક સુંદર દેહ હતી અને દાઉદના દીકરા આમનોનને તેનો મોહ લાગ્યો હતો. આમનોન પોતાની બેન તમાર માટે એટલો બધો વ્યાકુળ થયો કે તે માદો પડ્યો કેમ કે તે કુંવારી હતી અને તેને કઈ પણ કરવું આમનોનને મુશ્કેલ લાગ્યું. પણ દાઉદના ભાઈ સિમ્યાનો યોનાદાબ નામે દીકરો આમનોનનો મિત્ર હતો અને યોનાદાબ ઘણો પક્કો માણસ હતો. તેણે તેને કહ્યું કે રાજપુત્ર તું રોજ રોજ કેમ સુકાતો જાય છે શું મને તું નહીં કહે. આમનોને તેને કહ્યું ભાઈ મારા ભાઈ અબસલોમની બહેન તમારનો મને મોહ લાગ્યો છે. યોનાદાબે તેને કહ્યું કે તારા પલંગ પર સુઈ જઈને માધો હોવાનો ઢોંગ કર અને તારો બાપ તને જોવા આવે ત્યારે તેને કહેજે કે મારી બેન તમાર મારી પાસે આવીને મને ખાવાને અન્ન આપે જે મારા દેખતા રસોઈ બનાવે તે હું તે જોઉં ને તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો. પછી આમનોન સુઈ ગયો ને માધો હોવાનો ઢોંગ કર્યો અને રાજા તેને જોવા આવ્યો ત્યારે આમનોને તેને કહ્યું કે કૃપા કરી મારી બેન તમારને મોકલો તે મારા દેખતા તે મારે સારું જે પોળિયો બનાવે ને હું તેના હાથે ખાઉં. ત્યારે દાઉદે તમારને ઘેર માણસ મોકલીને કહ્યું કે હમણાં તારા ભાઈ આમનોને ઘેર જઈને તેને સારું રસોઈ બનાવું જેથી તમાર પોતાના ભાઈ આમનોને ઘેર ગઈ તો તે સુતેલો હતો તેને આટો લઈને મસળ્યો ને તેના ઘેરતા પોળિયો બનાવી ને પોળિયો શેકી પછી તેને તવો લઈને તેની આગળ તે ખાવી પણ તેને ખાવા ના પાડી. આમનોને કહ્યું કે સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દે એટલે સર્વ માણસો તેની પાસેથી બહાર ગયા. આમનોને તમારને કહ્યું કે ખાવાનું શયનગૃહમાં લાવ કે હું તારા હાથે ખાઉં. પોતે જે પોળીઓ બનાવી હતી તે લઈને તમાર પોતાના ભાઈ આમનોની પાસે શયનગૃહમાં લાવી અને તે જે ખાવાને તેની પાસે લાવી ત્યારે તેને તેને પકડીને કહ્યું આવ મારી બેન મારી સાથે સુઈ જા. તેણે તેને ઉત્તર આપ્યો કે નહીં મારા ભાઈ મારા પર બળાત્કાર કરીશ નહીં કેમ કે ઇસરાયલમાં એવું કઈ થવું ન જોઈએ એવી મૂર્ખાઈ તું ન કર અને હું મારી ફરજથી લઈને ક્યાં જાઉં મારી તું તો ઇસરાયલમાં એક મૂર્ખ જેવો બનીશ. તો હવે મહેરબાની કરીને તું રાજાને કહે કેમ કે તે મને તારાથી પાછી રાખશે નહીં. પણ તેણે તેનું કહેવું માન્યું નહીં પણ તે તેના કરતા બળવાન હોવાથી તેના પર બળાત્કાર કરીને તેની સાથે સુઈ ગયો. ત્યાર પછી આમનોનને તેના પર અતિશય ધિકાર આવ્યો કારણ કે જે પ્રેમથી તેને ચાહતો હતો એ કરતા જે ધિકાર તેને તેના પર આવ્યો તે મોટો હતો. આમનોને તેને કહ્યું ઉઠ જતી રહે ત્યારે તેને તેને કહ્યું કે કેમ નહીં કેમ કે જે કુકરમાં તે મારી સાથે કર્યું છે એ કરતા મને કાવ્ય મૂકવી એ વધારે ભૂલ્યું છે અને તેને તેનું કહેવું સાંભળ્યું નહીં. પછી તેને પોતાની સારવાર કરનાર જુવાનને બોલાવીને કહ્યું કે આ સ્ત્રી હમણાં મારી પાસેથી બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર અને તેણે નવરંગી વસ્ત્ર પહેરેલા હતા. એમ કે રાજાની કુંવરી દીકરીઓ એવા સામાન ફેરતી હતી. પછી તેના ચાકરે તેને બહાર કાઢી મૂકીને તેની પાછળ બાળું બંધ કર્યું અને તમારે પોતાના માથા પર રાખ નાખી ને પોતે પહેરેલું નવરંગી વસ્ત્ર પાડ્યું અને પોતાના હાથ માથા પર મૂકીને પોતે રડતી રડતી તે ચાલી ગઈ. તેના ભાઈ અક્ષરો ને તેને પૂછ્યું કે શું તારો ભાઈ આમનો તારી પાસે આવ્યો હતો? પણ હવે મારી બેન જાણી લે તે તારો ભાઈ છે એ વાત મનમાં ના આવી અને તમારે પોતાના ભાઈ અક્ષરો ને કે લાચાર સ્થિતિમાં નહીં. પણ દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી ત્યારે કરે ઘણો ક્રોધ થયો. અબસલોમે હમલોનને સારું કે દસું કઈ કહ્યું નહીં. કેમ કે અબસલોમે હમલોન પર ક્રોધ થયો હતો કારણ કે તેણે તેની બેન તમાર પર બળાત્કાર કર્યો હતો. પૂરા બે વર્ષ પછી એમ થયું કે એફ્રાઈમ પાસેના બાળ હાસરમાં અબસલોમે ગેટા કરતા નારાઓને બોલાવેલા હતા. ત્યારે અબસલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા અને અક્ષરોમે રાજા પાસે આવીને કહ્યું કે હવે જો તારા આ દાસ ને ત્યાં ખાતરનાર આવેલા છે તો કૃપા કરીને રાજાએ તથા તારા ચાકરોએ આપના સેવકની સાથે આવું. રાજાએ અક્ષરોમને કહ્યું કે એમ નહીં મારા દીકરા, હવે સર્વ તો નહીં આવીએ, રખે ને હવે તને ભારરૂપ થઈએ. અને તેણે તેને આગ્રહ કર્યો પરંતુ તે કહ્યો નહીં, પણ તેણે તેને આશીર્વાદ દીધો. પછી અક્ષરોમે કહ્યું કે જો એમ નહીં તો કૃપા કરીને મારા ભાઈ અમનોન ને અમારી સાથે આવવા દે. રાજાએ ત્યારે કહ્યું કે તારી સાથે સંસારું આવે. અબસલોમે ત્યારે આગ્રહ કર્યો માટે તેને અમનોન ને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા. અબસલોમે પોતાના ચાકરોને આગ્રહ કરી કે અમનોન નું મન રક્ષારસથી મગ્ન થઈ જાય તે ધ્યાનમાં રાખજો અને હું તમને કહું કે અમનોન ને મારો ત્યારે તેને મારી નાખજો. પીશો નહીં, શું મેં તમને આજ્ઞા આપી નથી? હિંમતવાન અને સુરવીર થજો. અને અક્ષરોને આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ હમલુંને કર્યું. ત્યારે રાજાના સગા પુત્રો ઉઠ્યા અને દરેક જણ પોતપોતાના ખચ્ચર પર બેસીને નાસી ગયો. તેઓ માર્ગમાં હતા એકલામાં તેમ થયું કે દાઉદને કેવા સમાચાર મળ્યા કે અક્ષરોને રાજાના સગા પુત્રોને મારી નાખ્યા છે ને તેઓમાંથી એક પણ બચ્યો નથી. ત્યારે રાજાએ ઉઠીને પોતાના વસ્ત્રો પાડ્યા ને તે જમીન પર પડ્યો. તેના સર્વ ચાકરો પાછળના વસ્ત્ર પહેરીને તેની પાસે ઉભા રહ્યા. દાઉદના ભાઈ ચિમ્યાના પુત્ર યોનાદાદે રાજાને કહ્યું કે મારા મુરદ્દે એવું ન ધારું કે તેઓએ સર્વ જુવાનોને એટલે રાજાના પુત્રોને મારી નાખ્યા છે. માત્ર આમનોર મરણ પામ્યો છે. જે દિવસે તેણે અબસલોમની બેન તમાર પર બળાત્કાર કર્યો ત્યારથી તેણે કરેલા ઠરાવ મુજબ તે થયું છે. બાકી હવે મારા મુરદી રાજાએ બાકી હવે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે એમ ધારીને મારા મુરદી રાજાએ પોતાના મનમાં દુઃખી થવું નહીં. કેમ કે માત્ર હમણાં મરણ પામ્યો છે પણ અબસલોમ નાઠો અને જે જુવાન ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ તેની પાછળના પર્વતની બાજુને માર્ગે ઘણા લોક આવતા હતા. યોનાદાદે રાજાને કહ્યું કે જો રાજાના પુત્રો આવી પહોંચ્યા છે એમ તારા દાસે કહ્યું એમ જ છે કે બોલી રહ્યો કે તરત જ એમ થયું કે જુઓ રાજાના પુત્રો આવી પહોંચ્યા ને પોક મૂકીને લડ્યા અને રાજા તથા તેની સાથે તેના સર્વ ચાકરો પણ બહુ લડ્યા. રાજકલોમ નાસીને કશુના રાજાની એટલે અમીહોના દીકરા તલમાઈની પાસે જતો રહ્યો અને દાઉદ પોતાના પુત્રને સાધું દરરોજ શોક કરતો એમ અબસલોમ નાસીને કશું જતો રહ્યો ને ત્યાં 3 વર્ષ રહ્યો. દાઉદ રાજાનો જીવ અબસલોમને મળવા જવા માટે તડપતો હતો એમને કેમ કે આમનોનના મરણ વિશે તો એને દિલાસો મળ્યો હતો.
હવે સરૂયાનો દીકરો યોઆબ સમજી ગયો કે રાજાનું મન અબસલોમની તરફ છે અને યોઆબે તકાઓમાં તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી ચતુર્થને તેડાવીને તેને કહ્યું કૃપા કરીને તું શોક પાડનારનો વેશ ધારણ કરીને એ શોકના વસ્ત્ર પહેરીને તારે અંગે તેલ ન લગાડતા મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાડનાર સ્ત્રીના જેવી થા અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર. શું શું કહેવું તે યુવાબે તેના મોમાં મૂક્યું. તકોવાની સ્ત્રીએ રાજા સાથે વાત કરતી વેળાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે રાજા, સહાય કર. રાજાએ તેને પૂછ્યું, તને શું દુઃખ છે? તેને ઉત્તર આપ્યો કે હું ખરેખર વિધવા સ્ત્રી છું. મારો પતિ મરી ગયો છે. તારી દાસીને જે દીકરા હતા તે બંને ખેતરમાં વળી પડ્યા. તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકે બીજાને મારીને ઠાર કર્યો. આથી જો આખો કુટુંબ આ તારી દાસીની વિરુદ્ધ ઉઠ્યો છે અને તેઓ કહે છે કે જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર, કે જે તેના ભાઈને તેને મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ ને એમ વારસમાં પણ નાશ કરીએ. આ પ્રમાણે તેઓ મારો બાકી રહેલો અંગારો ખુલવી નાખશે ને મારા ધણીનું નામ કે શેષ ધરતીના પુષ્ઠ પર રહેવા દેશે નહીં. રાજાએ તે સ્ત્રીને કહ્યું કે તું તારે ઘેર જા, તારા વિશે હું હુકમ કરીશ. તકોવાની સ્ત્રીએ રાજાને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, આ અન્યાય મારા પર તથા મારા બાપના કુટુંબ પર હોજો. પણ રાજા તદ્દયા તેનો રાજા સમ નિર્દોષ રહેજો. રાજાએ કહ્યું કે જે કોઈ તને કઈ કહે તેને મારી પાસે લાવજે, ને તે ફરીથી તને અડકશે નહીં. ત્યારે તેને કહ્યું કે રાજા, કૃપા કરીને પોતાના દેવ યહોવાનું સ્મરણ કર, કે ખૂનનો વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહીં તો તેઓ મારા દીકરાનો નાશ કરશે. તેને કહ્યું કે જીવતા યહોવાના સમ, તારા દીકરાનો એક વાળ પણ ભૂમિ પર પડે તો. ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે કૃપા કરીને તારી દાસીને મારા મુરબ્બી રાજા આગળ એક વાત કહેવા દે. તેને કહ્યું, બોલ. સ્ત્રીએ કહ્યું, તો દેવના લોકની વિરુદ્ધ તે એવી યુક્તિ કેમ રચી છે? કેમ કે એ વચન ઉચ્ચારતા રાજા પોતે અપરાધી જેવો ઠરે છે, કારણ કે રાજા પોતાના દેશ નિકાલ કરેલા માણસને પાછો ઘેર ફેરવતો નથી. આપણે બધાએ મરવું એ નક્કી છે. જમીન પર ચડેલું પાણી ફરી એકઠું થઈ શકતું નથી. તેના જેવા આપણે પણ છીએ અને દેવ કોનો જીવ લેતો નથી. ઉપાયો જોઈએ છે એ માટે કે જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી હંમેશા દૂર ન રહે. માટે હવે મારા મુરબ્બી રાજાને એ વાત કહેવા આવીશું. એનું કારણ એ કે લોકોએ મને દીવડાવી છે. અને તારી દાસીએ કહ્યું કે હવે હું રાજાની સાથે વાત કરી, કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી ફળીભૂત કરે. કેમ કે મારી વાત પોતાની દાસીને છોડાવશે. પછી તારી દાસીને કહ્યું, દાસીએ કહ્યું કે કૃપા કરીને મારા મુરબ્બી રાજાનું વચન દિલાસારૂપ થાઓ. કેમ કે મારો મુરબ્બી રાજા સારા નરસાને પારખ કરવામાં તેના દૂત્યો છે અને તારો દેવ યહોવા તારી સાથે રહો. ત્યારે રાજાએ ઉત્તર આપીને તે સ્ત્રીને કહ્યું કે જે કઈ વાત હું તને પૂછું તેમાંનું કઈ પણ કૃપા કરીને મારાથી છુપાવીશ નહીં. તે સ્ત્રીએ કહ્યું કે મારા મુરબ્બી રાજા, બોલો. ત્યારે રાજાએ પૂછ્યું, શું આ સર્વ કામમાં યુવાનનો હાથ તારી સાથે છે? તે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે મારા મુરબ્બી રાજા, તારા જીવના સ્વમ કે જે કઈ મારો મુરબ્બી રાજા બોલ્યો છે તેથી જમણી કે ડાબી ગમ કોઈ ફરી શકતું નથી. કેમ કે તારા ચાકર યુવાબે મને આજ્ઞા આપી ને તેણે આ સર્વ વાતો તારી દાસીના મનમાં મૂકી એ વાતને જતો રોપ આપવા માટે તારા ચાકર યુવાબે આ કામ કર્યું છે અને પૃથ્વી પર જે કઈ છે તે જાણવામાં મારો મુરબ્બી દેવના દૂત તેઓ જ્ઞાની છે. રાજા યુવાબને કહ્યું કે હવે જો મેં એમ તો કર્યું છે માટે જઈને જુવાન અબ્સાલોમને પાછો તેડી લાવ. યુવાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કર્યા. રાજાને ધન્યવાદ આપ્યો અને યુવાને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, આજે તારો ચાકર જાણે છે કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું. કેમ કે રાજાએ પોતાના ચાકરની વિનંતી સ્વીકારી છે. પછી યુવાબ ઉઠીને ગશુર જઈને અબ્સાલોમને યરુશાલેમ તેડી લાવ્યો. રાજાએ કહ્યું કે તે પોતાને ઘેર જાય પણ મારું મોં તે ન જુએ. પછી અબ્સાલોમ પોતાને ઘેર ગયો ને રાજાનું મોં જોવા અને નહીં. હવે સૌંદર્યની બાબતમાં આખા ઇસ્રાયલમાં કોઈ પણ માણસ અબ્સાલોમના જેવો પ્રશંસા પાત્ર નહોતો. તેના પગ તળિયાથી તે માથાના તાલકા સુધી તેનામાં કઈ પણ ખોડ ન હતી. જયારે તે માથો મુંડાવતો તો દર વર્ષે અંતે તેને મુંડાવતો પોતા પર વાળનો ભાર થતો માટે તે મુંડાવતો હતો. ત્યારે તે પોતાના માથાના વાળ તોડતો ને તેનું વજન રાજાના તોલ પ્રમાણે 200 શેકેલ હતું. અબ્સાલોમને 3 દીકરા તથા તામારાની એક દીકરી થયા હતા. તે સ્ત્રી ખૂબસૂરત હતી. અબ્સાલોમ યરુશાલેમમાં પૂરા 2 વર્ષ રહ્યો. તેમ છતાં તે રાજાનો મોં જોવા પામ્યો નહીં. ત્યારે આ સલોમે યુવાનને રાજા પાસે મોકલવા સારું તેડાવ્યો, પણ તેની પાસે આવવા ચાહતો નહોતો. તેણે ફરી બીજી વાર માણસ મોકલ્યું, પણ તે આવ્યો નહીં. માટે તેણે પોતાના ચાકરોને કહ્યું કે જુઓ, યુવાનનું ખેતર મારા ખેતરની પાસે છે, તેમાં તેના ઉભા જવું છે. તમે જઈને તેમાં આગ મૂકો. અને આશાલોના ચાકરોએ ખેતરમાં આગ મૂકી. ત્યારે યુવા ઉઠીને આશાલોમ પાસે તેને ઘેર ગયો અને તેને કહ્યું કે તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ મૂકી. આશાલોમે યુવાને ઉત્તર આપ્યો કે જો મેં તારી પાસે માણસ મૂકીને કહાવ્યું તો અહીં આવ કે હું તને રાજા પાસે મોકલીને કહાવું કે કશુરથી હું શા માટે આવ્યો છું. હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારું વધારે હિત થાત. તો હવે હું રાજાનો મોહ જોઉં એવું કરાવ. મારામાં કઈ અન્યાય હોય તો તે મને બે નાશક મારી નાખે. પછી યુવાબે રાજા પાસે જઈને તેને ખબર આપી. તેને આફસરને બોલાવ્યો. ત્યારે તે રાજા પાસે આવ્યો. તેને રાજાને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આફસરને ચુંબન કર્યું.
સમુએલનું બીજું પુસ્તક 15મો અધ્યાય. ત્યાર પછી એમ થયું કે આફસરને પોતાને સારો રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા સારું 50 માણસો તૈયાર કર્યા. અને આફસરમ મોટી સવારે ઉઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઉભો રહેતો અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે, ત્યારે ત્યારે આફસરમ તેને બોલાવીને પૂછતો કે તું કયા નગરનો છે. ત્યારે તે કહેતો કે તારો દાસ ઇસ્રાયલના કુળ ફલાણા કુળમાંનો છે. આફસરમ તેને કહેતો કે જો તારી ફરિયાદ ખરી તથા વ્યાજબી છે, પણ તારું સાંભળવા સારું રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી. વળી આફસરમ કહેતો કે આ દેશમાં મને ન્યાયાધીશ ઠરાવવામાં આવે અને દાવા કે તકરાર વાળો દરેક માણસ મારી પાસે આવે ને હું તેનો ફેંસલો કરું તો કેવું સારું. અને એમ થતું કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા સારું પાસે આવતો ત્યારે તે હાથ લાંબા કરીને તેને ભેટીને ચુંબન કરતો. ઇસ્રાયલના જે માણસો રાજા પાસે ન્યાય માંગવા આવતા તે સર્વની સાથે આફસરમ એ પ્રમાણે વર્તતો. એ પ્રમાણે આફસરમે ઇસ્રાયલના માણસોના હૃદય હરી લીધા. 4 વર્ષ પછી એમ થયું કે આફસરમે રાજાને કહ્યું કે મેં યહોવા આગળ માનતા રાખી છે કે ઉતરવા સારું કૃપા કરીને મને હેબ્રોન જવા દે, કેમ કે તારો સેવક અરામના ગશુરમાં રહેતો હતો. ત્યારે મેં એવી માનતા રાખી હતી કે જો યહોવા મને નક્કી યરૂસલેમમાં પાછો લાવશે તો હું યહોવાની આરાધના કરીશ. રાજાએ તેને કહ્યું કે શાંતિ જા. એટલે તે ઉઠીને હેબ્રોન ગયો. પણ આફસરમે ઇસ્રાયલના સગડા કુળોમાં જાસૂસો મોકલીને કહેવડાવ્યું કે તમે શ્રણ સિંગડાનો અવાજ સાંભળો કે તરત તમારે કહેવું કે હેબ્રોનમાં આફસરમ રાજા છે. નોતરેલા 200 માણસો યરૂસલેમથી આફસરમ સાથે ગયા હતા. તેઓ ભોરપણમાં ગયા હતા અને તેઓ કંઈ જ જાણતા ન હતા. આફસરમ યજ્ઞ કરતો હતો તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિતોફેલ ગિલોનીને તેના નગરની એટલે ગિલોદ નગરથી તેડાવ્યો અને બંધ ભારે થયું, કેમ કે આફસરમના પક્ષમાં લોકો જાતો વધતા જતા હતા. અને એક હલકારાએ દાઉદ પાસે આવીને કહ્યું કે ઇસ્રાયલના માણસોના હૃદય આફસરમની તરફ છે. દાઉદે પોતાના જે સેવકો યરૂસલેમમાં તેની સાથે હતા તે સર્વને કહ્યું કે ઉઠો, આપણે નાસી જઈએ, નહીં તો આપણામાંનો કોઈ પણ આફસરમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખેને તે આપણને જલ્દી પકડી પાડે ને આપણા પર આફત લાવીને તલવારથી નગરનો સંહાર કરે. રાજાના સેવકોએ રાજાને કહ્યું કે જો મારા મુરબ્બી રાજાને જે કંઈ સારું લાગે તે કરવાને તારા સેવકો તૈયાર છે. પછી રાજા તથા તેની પાછળ તેનું આખું કુટુંબ ચાલી નીકળ્યું. ઘર સંભાળવા સારું રાજાએ 10 સ્ત્રીઓ જે ઉપપત્નીઓ હતી તેમને રહેવા દીધી. રાજા તથા તેની પાછળ સર્વ લોક ચાલી નીકળ્યા અને રસ્તા પરના આવેલા છેલ્લા ઘર આગળ તેઓ થોપ્યા. તેના સગડા સેવકો તેની પડખે ચાલતા હતા અને સર્વ કરેચો, સર્વ પલેચ્યો તથા સર્વ ગીત્યો એટલે ગાંઠથી તેની પાછળ આવેલા 600 માણસો રાજાની આગળ ચાલતા હતા. ત્યારે ઈતા ગીતીને રાજાએ કહ્યું કે અમારી સાથે તું પણ કેમ આવશ, પાછો જા ને રાજા પાસે રહે, કેમ કે તું પરદેશી ને સ્વદેશ યોગ્ય છે, તારે પોતાને સ્થાને પાછો જા. વળી તું કાલે જ આવ્યો છે ને હું તો મન ફાવે ત્યાં જાઉં તો શું હું તને આજે મારી સાથે અહીં ત્યાં અથડાવું, તું પાછો જા ને તારા ભાઈઓને પાછા લઈ જા, દયા તથા સત્યતા તારી સાથે હોજો. પિતાએ રાજાને ઉત્તર આપ્યો કે જીવતા યહોવાના તથા મારા મુરબ્બી રાજાના જીવના સોગંદ કે જ્યાં જ્યાં મારો મુરબ્બી રાજા જશે ત્યાં મરવાનું હોય કે જીવવાનું હોય તો પણ ત્યાં તારો દાસ નક્કી જશે. અને દાઉદે ઈતાઈને કહ્યું કે જા તેને પાર ઉતરી જા. તેથી ઈતાએ ગીતથી તેના સગરા માણસો તથા તેની સાથેના સગરા બાળકો તેની પાર ઉતરી ગયા અને આખો દેશ તોપ મૂકીને રડ્યો ને સગરા લોક પેલી પાર ગયા. રાજા પંડે પણ કિદ્રોન નાળું ઉતર્યો ને સગરા લોક રાણના માર્ગ તરફ પેલી પાર ગયા. અને જો સાધક તથા તેની સાથે સર્વ લેવ્યો દેવના કરાનો કોષ ઉંચકીને આવ્યા અને તેઓએ દેવનો કોષ નીચે મૂક્યો ને સર્વ લોક નગરમાંથી નીકળી રહ્યા ત્યાં સુધી અભ્યાસાર ઉપર ગયો. અને રાજાએ સાધકને કહ્યું કે દેવના કોષને પાછો નગરમાં લઈ જા, જો હું યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામીશ તો તે મને પાછો લાવશે ને આ કોષ તથા તેનું રહેઠાણ બંને મને ફરી દેખાડશે. પણ જો તે એમ કે હું તારા પર રાજી નથી તો જો હું આ રહ્યો જેમ તેને સારું લાગે તેમ તે મને કરે. વળી રાજાએ સાધક રાજાને કહ્યું કે શું તું પ્રબોધક નથી, તારા બે દીકરાને એટલે તારા દીકરા અહિમાસ ને તથા અભ્યાસના દીકરા યોનાથન ને તારી સાથે લઈને શાંતિ નગરમાં પાછો જા. તમારા તરફથી મને ખાતરી રહે ખબર નહીં મળે ત્યાં સુધી હું રાન તરફના આરા આગળ થોભીશ. માટે સાધો તથા અભ્યાસ દેવનો કોષ પાછો યરુસલેમમાં લઈ ગયા અને તેઓ ત્યાં રહ્યા. દાઉદ રડતો રડતો જૈતુન પર્વતના ધોળા ઉપર ચડ્યો. તેનું માથું ઢાંકેલું હતું ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોક માનો દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું ને તેઓ રડતા રડતા ઉપર ચડ્યા. કોઈએ દાઉદને કહ્યું કે અહિથોપે અબ્સાલોમ સાથેના બંધખોર લોકોમાં છે. દાઉદે કહ્યું કે યહોવા કૃપા કરીને અહિથોપેલની સલાહને તું મૂર્ખતામાં ફેરવી નાખજે. પર્વતના શિખર પર જ્યાં દેવનું ભજન કરવામાં આવતું હતું ત્યાં દાઉદ આવ્યો ત્યારે એમ થયું કે જુઓ ઉષાએ અર્કી તેને મળવા આવ્યો, તેનો ડગલો ફાટેલો ને તેના માથા પર ધૂળ હતી. દાઉદે તેને કહ્યું કે જો તું મારી સાથે આવે તો તું મને ભારરૂપ થઈ પડે, પણ જો તું નગરમાં પાછો જઈને અબ્સાલોમને કહે કે હે રાજા હું તારો સેવક થઈ રહીશ, જેમ ગતકાળમાં હું તારા બાપનો સેવક હતો તેમ હવે હું તારો સેવક થઈશ, તો તું મારી ખાતર અહીં ચોપેલી સલાહ નિષ્ફળ કરી શકીશ. વળી શું સાધક તથા અભ્યાસ યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી એમ થશે કે જે વાતો રાજાના ઘરમાંથી તારા સાંભળવામાં આવે તે સર્વ તું સાધક તથા અભ્યાસ યાજકોને કહેજે. જો ત્યાં તેઓના બે દીકરા એટલે સાધકનો દીકરો અહિયામાસ ને અભ્યાસનો દીકરો યોનાથન તેઓની સાથે છે અને જે કઈ તમે સાંભળો તે તમે તેઓની મારફતે મને કહાવી મોકલજો. તેથી દાઉદનો મિત્ર હુશાય નગરમાં ગયો અને અબ્સાલોમ પણ યરુસલેમમાં આવ્યો. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.